દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 28/2/87 સમયસાર ગાથા 6 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 164.
શુદ્ધાત્માનું નામ પણ સમયસર અને વિના વાણીનું નામ પણ સમયસર. સમયસર એટલા માટે કે શુદ્ધાત્માને બતાવનારું શાસ્ત્ર હોવાથી તેને સમયસર નામ આપ્યું છે. પ્રવર્તનસાર નામ જુદું, નિયમસાર નામ જુદું, પંચાધિકારી નામ જુદું. નામ એવા એમાં મૂળ રહેતા છે. શિષ્ય નો પ્રશ્ન હતો, શુદ્ધાત્મા નું સ્વરૂપ મને કૃપા કરીને સમજાવો. શુદ્ધાત્મા નું સ્વરૂપ સમજાવતા આચાર્ય ભગવાન સીધી વાત કરે છે. આત્મા એને કહેવાય શુદ્ધાત્મા જે પરિણામથી સહિત હોવા છતાં પણ જે પરિણામ માત્રથી રહીત હોય એને અમે શુદ્ધાત્મા કહીએ છીએ. જે તત્વ ઉપાધિ છે, જે ધ્યાન કરવા લાયક છે, એ પર્યાય છે, એ ધ્યાનરૂપ છે. અને પર્યાયનો વિષય શુદ્ધાત્મા છે કે ધ્યેયરૂપ છે. ધ્યેયનું ધ્યાન થાય, નિમિત્તનું ધ્યાન ન થાય, પર ધ્યેયનું ધ્યાન ન થાય, પરિણામનું ધ્યાન ન કરે. પરિણામનું ધ્યાન કરે તો અજ્ઞાન છે. પરિણામ પુનને પુનના ફળની ભાવના ભાવે તો મિથ્યા પરિણામ અજ્ઞાન છે. પણ એ પરિણામનો વિષયે માત્ર કેવળ શુદ્ધાત્મા કે જે શુદ્ધાત્મા ઉપાધિ રહી છે. પ્રમાદ અપ્રમાદ બે પ્રકારની જે દશાઓ છે, દશાઓ થાય છે ક્રમે. પ્રમત હોય ત્યારે અપ્રમત, અપ્રમત હોય ત્યારે પ્રમતની એવી દશાઓ છે ખરી. પણ એ બે પ્રકારની દશાઓથી પરિણામોથી ભગવાન આત્મા ભિન્ન છે. એમ જ્યારે શિષ્ય સાંભળ્યું અને ઉપાસના કરી અને અનુભવ થયો, સમ્યક દર્શન થયું, એની સાથે સમ્યક જ્ઞાન થાય 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 સમ્યક દર્શનના વિષયથી પહેલો પારો સમજાય. અને સમ્યક દર્શનના જન્મની સાથે સમ્યક જ્ઞાન એટલે અતિથિ જ્ઞાન અનંતકાળથી નહીં પ્રગટ થયેલું એવું પ્રગટ થાય છે. જે નિર્વિકલ્પ પ્રતિમાં આત્મા પ્રતિમાં આવ્યો એવો જ આત્મા જ્ઞાનમાં ઉપાધિ પણ નહીં થઈ જાય છે. તો જ્યારે આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે એ સમયે જ્ઞાનની પર્યાયનો વિષય માત્ર સામાન્ય શુદ્ધાત્મા રહે છે. એ જ્ઞાનની પર્યાયનું નામ શુદ્ધ નહીં છે. એ જ્ઞાનની પર્યાયનું નામ સ્વસંવેદન જ્ઞાન છે. એ જ્ઞાનની પર્યાયમાં કેવળ શુદ્ધાત્મા જણાય છે. માટે તેને સ્વપ્રકાશ જ્ઞાન કહેવામાં, સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. અપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થતો નથી. સ્વપરપ્રકાશકથી પણ આત્મા લક્ષિત થતો નથી. પણ પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્યારે અનુભવ થાય છે, જ્યારે એ સમય દ્રષ્ટિ થાય છે, ત્યારે એને નિશેષ પણ યોગ્ય અંતર્મુખ થઈ જાય છે. કંઈ પણ બાકી રહેતા સિવાય આખું જગત છૂટી જાય. જગત જગતમાં ભલે હો, મારામાં જગત નથી. પરિણામો પરિણામોમાં ભલે હો, પણ પરિણામ મારામાં નથી. હું તો અપરિણામી, નિષ્ક્રિય, શુદ્ધ, એક ભાવ, નાયક ભાવ છું. એમ સ્વપ્રકાશક લક્ષણ દ્વારા આત્મા લક્ષગત થાય છે, અનુભવમાં આવે છે, ત્યારે તેને સ્વપ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. હવે જયારે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તેને એક નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક પ્રસન્નના જન્મના કાળની વાત ચાલે છે, હજી સ્વવિકલ્પમાં આવ્યો નથી. ત્યાં તો એની અંદર સ્વપર પ્રકાશક જ્ઞાન, નિશ્ચયથી સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થઈ જાય છે. નિશ્ચયથી સ્વપ્રકાશક અને નિશ્ચયથી સ્વપર પ્રકાશક, એમાં પણ નિશ્ચય. એ નિશ્ચય કેમ કહ્યું? સ્વ ને પર કહેવા છતાં નિશ્ચય કેમ શબ્દ વિશે કહેવાયો? કે જ્ઞાનમાં નાયક તો જણાય છે કે સ્વપ્રકાશક છે, પણ અંદરનો ભેદ કરવામાં આવે તો જ્ઞાન જ્ઞાનને જાણે છે તે સ્વપ્રકાશક છે, અને જ્ઞાનમાં જે આનંદ જણાયો, અતિન્દ્રિય આનંદ, આનંદ કાળથી નહીં આવેલો એવો ચૈતન્યનો રસ સ્વાદ આવે છે નિર્વિકલ્પ જ્ઞાનના કાળમાં. એ જ્ઞાનમાં આનંદ પણ જણાય છે. તો જ્ઞાન જ્ઞાનને જાણે તે સ્વપ્રકાશક, અને જ્ઞાન આનંદને જાણે તે પરપ્રકાશક. એમ સ્વપર પ્રકાશક નિશ્ચયથી છે. નિશ્ચય એટલા માટે કે જેમાં પરદ્રવ્યની અપેક્ષા નથી, એટલા સ્વદ્રવ્યની અપેક્ષા છે. અને ભેદ પાડવા છતાં ભેદનું લક્ષ નથી, અભેદનું લક્ષ છે. સ્વપર પ્રકાશક એમ શબ્દ આવ્યો, પણ એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એવું છે કે જ્ઞાન જ્ઞાનને જાણતા આનંદને પણ જાણી લે છે. અંદર નિરીકલ ધ્યાનમાં ને ધ્યાનમાં રૂપથી હજી બહાર આવ્યો નથી. એવું સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક જ્ઞાન નિરીકલ ધ્યાનના કાળમાં ચોથા દોસ્તાને અવિરત સમ્યક દ્રષ્ટિ એવી થયો, શ્રાવક નથી, મુનિ પણ નથી, એવી દશામાં સ્વપ્રકાશક પ્લસ સ્વપર પ્રકાશક એવું એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે. હવે એ પછી ફટ સવિકલ્પ દિશામાં આવે છે, જ્યારે ત્રીજું એક સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. સ્વપ્રકાશક પછી સ્વપર પ્રકાશ બે નિશ્ચય, અને ત્રીજું એક સવિકલ્પ ધ્યાનમાંથી આ બારમાં નિરીકલ્પમાંથી આવતા એ જ્ઞાનમાં નાયક તો જણાઈ ગયો છે, એ જ્ઞાનમાં પર પદાર્થો પણ એમાં જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે. તો જ્યારે જ્ઞાનમાં નાયક જણાય છે તે સ્વપ્રકાશક છે, અને એ જ્ઞાનની અવસ્થામાં દેવગુરુ શાસ્ત્ર આદિ જણાઈ જાય તેને પરપ્રકાશક કહેવામાં આવે છે. એવું સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, એ પ્રગટ થાય છે. હવે એ સવિકલ્પ દિશામાં પણ સ્વપર પ્રકાશકને કારણે એ વિષય ચાલે છે. વિષય એટલા માટે લીધો કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકને જણાય ગયા, જ્ઞેયો જ્ઞાનમાં જયારે જણાઈ ગયા છે, જ્ઞાન જ્ઞેયોને જાણતું નથી પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે. તો ઉપચાર જેમ કહેવાય કે જ્ઞાન જ્ઞેયોને જાણે છે, કેમ કે નિમિત્ત પણ એ જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસ છે. દર્પણમાં જે ઉપર પદાર્થનો પ્રતિભાસ થાય છે એમ, તો જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયો જયારે જ્ઞાનમાં જણાય છે તે કાળની વાત છે, સુખનો વાત છે. અનુભવી આ સમજી શકે, અથવા જે સન્મુખ હોય સમય એને પણ ખ્યાલ આવી શકે સ્થિતિનું. જ્ઞાકાર અવસ્થામાં ત્રીજો જયારે જ્ઞાનમાં જણાય છે તે કાળે, એ કાળે જો એ જ્ઞાનમાં માત્ર જ્ઞેયો જણાય અને આત્મા ન જણાતો હોય તો એ જ્ઞાન નથી પણ અજ્ઞાન કહેવાય જાય. ભલે એ ઉપયોગ આત્મસ્થિતિ છૂટી છે પણ પરનતીમાં સફર પ્રકાશ પ્રગટ એવું છે, એવું સામર્થ્ય છે જ્ઞાનનું પર્યાયનું, એવું સામર્થ્ય છે. એક એ છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયપણે જણાયો, આ જ્ઞેય જણાય છે ત્યારે ગુરુદેવ પરમાત્મા હતા. એક વખત કારતક સુદ એકમ બોણી હતી, બધા શ્રોતાઓ કે આજ અમને બોણી આપો, બાળકો બોણી માંગે ને દિવાળીની બોણી આપે, બધા બાળક છે એ બોણીમાં એવું વાગ્યું કે અમને તો સમયે સમયે જ્ઞાન જણાય ગયું છે. આ ભાષા જીવને છે, સવિકલ દશામાં છે, નિર્વિકલ ધ્યાનમાં નથી. આ જ્ઞાનનું સામર્થ્ય કેવું છે એ સાંભળીને ડિપોઝિટ રાખવા જેવું છે. ન બેસે તો પણ આવી સ્થિતિ વધે છે. એ પોતે જયારે સમય દ્રષ્ટિ થશે ત્યારે એને આ ઉપયોગમાં આવશે. સાંભળે માજક થશે, આ તો દૂર કહેતા હતા એવી સ્થિતિ મારી બની, એમ એને પણ થશે. ગુરુદેવ કે અમને તો આ જ્ઞાન જણાય છે, બીજું કાંઈ જણાતું જ્ઞાનની પર્યાય જણાય છે પહેલા. અરે જ્ઞાનની પર્યાય શું, અમને તો જ્ઞાન આ કાંઈ જણાતું. પછી આગળ વધીને પોતે પૂણી આપે છે, અરે તમને પણ તમારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય ગયો. આ એ કોણી છે, તમારા જ્ઞાનમાં તમારો આત્મા જણાયેલો છે. જણાય છે એટલામાં જો હા પાડીશ તો પરોક્ષ જ્ઞાન થઈ ગયું, અને હા પાડીશ તો હાલત થયા જ્ઞાન રહેશે, એની પ્રત્યક્ષ થઈ જશે. પરોક્ષ સુધી જે આવ્યો એ પ્રત્યક્ષમાં આવે છે. અજ્ઞાન ભલે હો અને સમય પ્રશ્ન નથી હોય, શ્રદ્ધા સમિત થઈ નથી, જ્ઞાન સમિત થયું નથી, પણ એક સ્વભાવનો અંશ સોક્ષમ જ્ઞાન ઉપયોગ બધાની પાસે પ્રગટ છે. એ ઉપયોગમાં ઉપયોગ છે, એ ઉપયોગમાં જ્ઞાય છે, એટલે એ ઉપયોગમાં જ્ઞાય જણાય છે એટલે જણાય છે, જણાય છે એટલે છે. જણાતો ન હોય તો છે ના આવે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે એટલે ઉપયોગમાં ઉપયોગ એટલે આત્મા જણાયેલો છે. તમને બધાને એમ કહ્યું પ્રત્યક્ષ ન થાય તો પણ આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે. કેવળના કેવળના જ્ઞાનમાં આવ્યું છે કે બધા આત્માઓને એના વર્તમાન વર્તવા ઉપયોગમાં નામ જાણન ક્રિયામાં એનો ભગવાન આત્મા જણાવ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. અને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે પાછો, પર્યાય અનુભવમાં આવે છે એમ નહીં. જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા બાળકો બાળ સૌને નાના મોટા બધા એકેના જીવને પણ એના જ્ઞાનના ઉભારમાં જ્ઞાન જાય છે. નિગોદમાં પણ હો પણ એને પકડવાની શક્તિ નથી, એ સગડી પછી થાય તો એ પ્રત્યક્ષ કરી શકે. કહે છે કે એ જયારે સાધક થયો અને બહાર આવે છે ત્યારે દેવ જ્ઞાનમાં જણાય છે. આ બહાર રહેતા હો, શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હો, ભગવાનના દર્શન પૂજામાં બેઠા હો, ભક્તિમાં બેઠા હો, ત્યારે એ ચંદ્ર પ્રભુ જયારે જ્ઞાનમાં નહીં પણ એમની છે એવી ક્રિયાકાર અવસ્થામાં પણ જાણનાર ગણે છે. હવે જો એ જ્ઞેયો જણાય છે ત્યારે જાણનાર ન જણાય તો અજ્ઞાન થઈ જ્ઞાન રૂપું અને એ જ્ઞેયોની જ્ઞેયો જણાય છે એવા વ્યવહારને છોડીને ફરી ઉપયોગ અંદરમાં જાય ત્યારે એ પુરુષાત્મા જણાય છે. સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ ધ્યાનમાં હો દિવાલ કૃષ્ણને સિદ્ધ કરશે. બિન અનુભવીને કઠણ પડે તો પણ એ સાંભળે છે ને એ સમયસર એ અનુભવી થવાનો છે, એને અનુભવ થશે. અહીંયા સુધી આવ્યું છે શુદ્ધ આત્માનું સ્વરૂપ પૂછ્યું છે, શુદ્ધ આત્માનું ઉત્તર આપે છે. પૂછનારની લાયકાત એટલી આવી ગઈ છે કે બીજું કઈ પૂછ્યું નથી, માત્ર મોક્ષ વિલા આત્મા કેવા આત્મા જોઈએ, આત્માના દર્શન કરવા છે એવી ભાવના લઈને આવ્યો છે. અને છઠ્ઠી ગાથા સાંભળે છે, સાંભળતા એને પણ અનુભવ થઈ જાય છે. તો કહે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞો જ્ઞાનમાં જ્યારે પ્રતિભાસે છે ત્યારે જ્ઞો જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે જાણનાર પણ એવું છું એમ ગણાય કરે છે, એવું પરિણમન ક્રિયા કરે. જ્ઞાન ધારા એવી પ્રગટ જ્ઞાન ચેતના પ્રગટ થયેલી છે, એ શક્તિ એવી છે, સ્વપ્રકાર ખીલી ઉઠી છે. પદ ગણાય છે ત્યારે પણ જાણનાર ગણાય છે, જો જાણનાર ન ગણાય સવિકલ્પશામાં તો જ્ઞાન રહેતું નથી. પણ જ્ઞાન છૂટતું નથી કેમ કે જ્ઞાન પ્રેરણા કાળે પણ નાયકને જાણે છે. જ્ઞાનકાર અવસ્થામાં નાયક કોને ગણાયો, જાણનારો છું એમ ગણાય છે. આ જયારે ગણાય છે ને ત્યારે હું જાણનાર છું એમ જણાયા કરે છે. આ જણાય છે જ્ઞાનમાં નહીં પડે ત્યારે એ જ્ઞાન ઉપયોગ જે છે એ જ્ઞાયકની સાથે તન્મય થઈ ગયેલો છે. એટલે જ્ઞાનથી જો ભીન પદાર્થ જણાય તો જ્ઞાનથી અભિન એવો જ્ઞાયક એને કેમ જણાય.
પ્રકાશકના પક્ષમાં રોકાય
તો એને પરોક્ષ જ્ઞાન લખાય, એને પરોક્ષ જ્ઞાન લખાય તો પ્રત્યક્ષ પણ અનુભવ થઈ ને જ્ઞાન બહાર આવ્યું, એ જ્ઞાન માં સ્ત્રીઓ જણાય છે, એ સ્ત્રીઓ જણાય છે, એ ભીત પણ જણાય છે. અને એ જ્ઞાન સ્ત્રીઓમાં કર્મય થતું નથી, છતાં સ્ત્રીઓ જણાય છે. તો એ જ્ઞાનમાં તન્મય થયેલો નાયક આત્મા કેમ જાણે જણાય જણાયને, તો કોઈને એમ થાય કે મેડિકલ ધ્યાનમાં જાય ત્યારે આત્મા જણાય, એની ચોખવટ આવે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ને ત્યારે આત્મા જણાય, સવિકલ્પમાં આત્મા ન જણાય, એકનું ફળ જણાય. એ કોણ કે છે કે ઇન્દ્રિય જ્ઞાન વાળો જેની પાસે એકનું અતિત જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, અતિત જ્ઞાન પ્રગટ થયું નથી, પછી અજ્ઞાની છે. એ અજ્ઞાની પોતાના માપ થી જ્ઞાની માપ કાઢે છે, એ કાઢી શકાય નહીં. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે 50 હાથનું કાપડનો ટાંકો લાવ્યા પિતાજી, છોકરો બેઠો હતો કે આ 50 હાથનું કાપડનો ટાંકો લાવ્યો, પોતે માપ્યું તો પોતાનો આંકો નાનો કે પિતાજી આ તો અમા 50 વધારે છે, કોનો સ્વાદ થઈ ગયા કે તારા હાથનું માપ એમાં ચાલે નહીં, તારો ગજ એમાં હાલે નહીં. એમ અજ્ઞાની પોતાના ઇન્દ્રિય જ્ઞાનની કલ્પનાથી એ બધી વાતો કરે છે, અને આત્માના દર્શન તો થયા નથી. જેને આત્માના દર્શન થઈ ગયા એ સર્જિકલ દશામાં આવીને કહે છે કે જ્ઞાનકાર અવસ્થામાં જાણનાર જણાય છે. એક સમય પણ એવો નથી કે જાણનાર ન જણાતો, ઊંઘમાં પણ જાણનાર જણાય છે, નિદ્રાવસ્થામાં. કેમ જણાય છે? કેમ? લોજિક છે કે એ જ્ઞાનમાં જ્ઞાય તન્મય છે, એ જ્ઞાન ઉદ્યોગમાં જ્ઞાયક તન્મય થઈને જણાય છે. એ જ્ઞાયક અને જ્ઞાનની ઉદ્યોગનો ભેદ નીકળીને એકવાર અભેદ થઈ ગયો છે, એકવાર અભેદ થઈ ગયો. ઉદ્યોગમાં અભેદ, સામાન્ય આત્મા અભેદ થઈને જાણ્યો, પછી સવિકલ્પ દશામાં આવ્યો, ત્યારે પણ એક નાયક થી જ્ઞાન છૂટું પડતું નથી. ભેદથી વિચારે છે પણ સર્વથા નાયક થી જ્ઞાન જુદું પડતું નથી. એ જ્ઞાનમાં તન્મય કોને આત્મા રહેલો છે, તેથી જ્ઞેયોને જાણવાના કાળે જાણનાર જણાય છે. નિરાકાર અવસ્થામાં જ્ઞાયક કોને જણાયો? હું જાણનાર છું એમ જણાય છે. જ્ઞેય જણાય છે ત્યારે આ જ્ઞેય મારું અને જ્ઞેયને જાણું છું એવો પક્ષ એને હોતો નથી. પાઠ છે સામે, જ્ઞાકાર અવસ્થામાં રાગ જ્યારે 5 મહાવ્રતનો જણાય છે, 5 મહાવ્રતના પરિણામ જે નિશ્ચયથી ઉદગમના પરિણામ છે, એ જ્ઞાનમાં જ્ઞેય પણ જણાય છે. એ સમયે એ 5 મહાવ્રતના રાગથી આત્મા ભિન્ન છે, તન્મય નથી. હવે જો રાગ ભિન્ન છે એ જણાય છે, તો એ જ્ઞાનમાં આત્મા ભિન્ન છે કેમ જણાય? જણાય જણાયને જણાય જણાય. નિરાકાર અવસ્થામાં જ્ઞાય પૂરે જણાયું તે હવે આગળ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દિવાળી જેમ કરતા કર્મનો અનડી પણ હોવાથી નાયક છે. જો દીવાનો દ્રષ્ટાંત આપે છે, દીવો છે દીપક અને એમાં થાય છે પ્રકાશ, અને બહારમાં ઘટપટ અને બહારના પદાર્થો છે. રાત્રિનો ટાઈમ છે, દિવસનો હતો સૂર્યનો દ્રષ્ટાંત દેવો, રાત્રિ આરતી માટે દીપકનો દ્રષ્ટાંત લીધો કે દીપક પ્રકાશક છે, એનો પ્રકાશ થાય છે સમય સમયે પર્યાય, એ પર્યાયમાં ઘટપટાની બહારના પદાર્થો એ પ્રકાશ દ્વારા જણાય છે. તે સ્થિતિમાં પણ એ પ્રકાશક છે, એ પ્રકાશક ને તરમાય થઈને પ્રકાશ કરી દીધું છે, ઘટપટ ને નહીં. જયારે ઘરો ને કપડું આદિ સોફા સેટ આદિ જયારે એ પ્રકાશમાં પ્રકાશ્ય પ્રકાશક પ્રકાશ અને પ્રકાશ્ય પ્રકાશક એટલે દ્રવ્ય, પ્રકાશ એટલે પર્યાય અને પ્રકાશ્ય એટલે ઘટપટાની બહારના પદાર્થ. આચાર્ય ભગવાન દેવાનું દ્રષ્ટાંત આપી દીધી છે કે અમને દેવો જણાય છે ત્યારે જ્ઞાનના જણાય ગયો છે, એની જેમ દીવાની દીવામાં ઘટ આદિ જણાય છે ત્યારે એ પ્રકાશ છે, એ પ્રકાશ્ય એનાથી ભિન્ન છે. હવે જો એ પ્રકાશ ભિન્ન એવા ઘટને પ્રસિદ્ધ કરે છે તો એ પ્રકાશ પ્રકાશકથી તન્મય છે એને કેમ ઘટ પ્રસિદ્ધ કરે? એ પ્રકાશક અને પ્રકાશ ભિન્નથી એ તો ભેદ કરીને સમજાવે છે. ખરેખર તો અભેદ છે, ખરેખર તો અભેદ છે. જે ઘટ ભિન્ન છે એ પ્રકાશ એનો પ્રકાશ સર્વથા ભિન્ન નથી, કથનથી ભિન્ન છે પણ કથનથી અભિન્ન છે. તો કહે છે કે દિવાળી જેમ કહે છે જો જે દીપક દીપકો ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીવો જ્યારે ઘરાને પ્રસિદ્ધ કરતો હોય દીવાનો પ્રકાશ ત્યારે પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, ઘરાને પ્રસિદ્ધ કરે તો દીપક પ્રકાશ અને પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે તો દીપક જ છે, દીપકથી અન્ય કાંઈ દીપક છે. અને એ દીપક પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાડે એ દ્રવ્યને, પ્રકાશ એની શિખાડે એ દ્રવ્યને, ઓલા ઘડાને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાડે. પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કઈ નથી. તે ¿Verdad? તો પરણવે છે માટે કરતા અને પરિણામી પોતે પોતામાં જણાય છે માટે પોતે આત્મા કરતા છે અને આત્મા નું જ્ઞાન કર્મ છે એમ નથી. અભેદ ની યુક્તિમાં આત્મા જ કરતા પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા અભેદની યુક્તિમાં ભેદ દેખાતો ધ્યેયમાં ભેદ દેખાતો નથી અને અનુભવ ના કાળમાં પર્યાયો ભેદ પણ દેખાતો નથી.
Yeah.
પંચ Gracias. કરો તો રો રો વસ્તુ સ્વરૂપ નહીં, એક જગ્યાએ એક હોય પણ
જીવની પરાષ્ટ્રિત પર્યાયમાં
જે રાગ થાય છે એ રાગ થાય છે તે જીવતો નથી, પણ રાગ છે તે જીવના પરિણામ પણ નથી. કેમ કે જીવ જ્ઞાન હોય છે, તેથી જીવમાં જ્ઞાન થાય છે, રાગ થતો નથી. નિશ્ચયને એમ કહે છે કે જીવ જ્ઞાન હોય છે તેથી જ્ઞાન થાય. નિશ્ચયની કહે છે જ્ઞાન થાય છે પણ રાગ થતો નથી, એટલે જ્ઞાનવાન છે પણ રાગવાન નથી. એ નિશ્ચયની પોકાર કરીને કહે છે. વ્યવહારની સામુ કહે છે કે સંસારી જીવો છે, ભોગ તો થયો નથી, તો રાજી પર્યાયમાં ન થાય તો ક્યાં થાય. અને જો રાજી પર્યાયમાં નહીં થાય એમ જો તમે વ્યવહારની દલીલ કરે છે, વાદી પ્રતિવાદી છે ને કોર્ટમાં, તમે વાદી પ્રતિવાદી, હા, નિશ્ચય જીતી જાય છે, વ્યવહાર હારી જાય છે. સતતપણે કહે છે કે જીવની પર્યાયમાં રાગ થાય છે, જો રાગ ન થતો હોય તો ચાર ગતિ સિદ્ધ નહીં થાય. નિશ્ચયને કહે છે કે મારે ચાર ગતિ સિદ્ધ કરવી, મારી પાસે પોર્ટફોલિયો જ નથી. મારો પોર્ટફોલિયો બીજો છે કે જીવ ત્રણે કાળ મુક્ત છે, ચાર ગતિ જીવમાં નથી. એ બેને પ્રતિપક્ષ લડાઈ ચાલે છે, એમાં આચાર્ય ભગવાનની ગાથા હતી. વ્યવહારની સગવડ હતા, એક કલમ એવી ચડાવી કે આત્માને સમીકૃત થઈ જાય. વ્યવહારની સગવડ હતા. જયારે એક પ્રશ્ન થાય કે રાગ જીવની પર્યાયમાં થાય છે, જીવની પર્યાયમાં નૈમિત્તિક રાગ અને નિમિત્ત તરીકે કર્મનો ઉદય, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધને તો માનો છો કે નહીં? નિશ્ચયને જે કહે છે વ્યવહાર કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને હું માનતી નથી, હું કરતા કર્મ એકમાં વેદો એમ જાણું છું. ત્યારે વ્યવહારની કહે છે કે જો રાગનો કરતા તો જીવ થાય છે, તો નિશ્ચયની કહે છે કે રાગનો કરતા જીવ નથી, રાગનો કરતા કર્મ છે, એ કર્મક્રત છે, જીવક્રત. તો પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું થશે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને કન્વર્ટ કરીને આ કરતા કર્મ, આત્મા કરતા અને રાગ કર્મ એ ક્યાં સુધી વાત છે કે કર્મનો ઉદય નિમિત્ત છે અને રાગ નૈમિત્તિક છે, એમ તો પર્યાય દ્રષ્ટિથી સ્વભાવને છોડીને જોવા મળ્યા, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાય છે. ક્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાય છે? રાગનો કરતા બની ગયો. જ્ઞાનનો કરતા માને છે રાગનો કરતા, કેમ કે નિમિત્તના લક્ષે રાગ થયો તો રાગ થાય એનો કરતા તો જીવ જોયું ને, નિમિત્ત તો અલગ છે, ત્યાં કરવા કેમ છે આવે રાગ. માટે એ નિમિત્ત અને અહીંયા નૈમિત્તિક, નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આવ્યો, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ વ્યવહાર હોય કે અભૂતાર છે, એ ભૂતાર નથી. ત્યારે એને શું કરવું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને કન્વર્ટ કરી નાખે, નિમિત્ત નૈમિત્તિક સંબંધને કરતા કર્મ બીજો, નિમિત્ત નૈમિત્તિક કે નજો, તો દેખાશે કે કર્મ જૂના કર્મ રાગમાં અંતરમાં અંતર્ભંગ થઈને વ્યાપક થઈને એ કરતાને કરે છે રાગ. એમ જ્ઞાન જાણે છે, એમ જ્ઞાન જાણે તો જ્ઞાન અહીંયા અભેદ થઈને અનુભવ થાય અને રાગ ઉદગલથી અભેદ છે, ભેદ જ્ઞાન થઈને અનુભવ થઈ જાય. પણ જ્યાં સુધી રાગનો કરતા જીવ છે અને એ ચેતનના પરિણામ છે એમ લાગે છે ત્યાં સુધી એનો વિચાર ટળવાનો નથી. અરે પણ રાગ છે કર્મનો અને ઉદગલનો કહેશો તો સ્વચ્છતી થઈ જશે. વ્યવહારના પક્ષવાળા પાસે વ્યવહાર એને છોડવો નથી, દૂર ભવિ જીવ છે, નિકટ ભવિ તો છે, એટલે એને એમ જ લાગે છે કે જો એ ઉદગલની રચના છે એમ જાણી તો જીવ સ્વચ્છંદ થઈ જાય. અને રાગનો કરતા માનવો એ સ્વચ્છંદ છે અને રાગનો આત્મા કરતા માનવો એ સ્વતંત્ર નાયક થઈ જાય છે.
ગાદક થઈ જાય. રામ નું કૃષ્ણ માનવું એ સ્વચ્છ, એ સ્વચ્છ છે, વિદ્યાર્થ છે. વિદ્યાર્થ ને સ્વચ્છથી કયો વિદ્યાર્થ ના પરિણામ છે ને, પરને પોતાનો ભાવ માનવો એ સ્વચ્છ છે, જોર છે મોટો. ભૂતગલ ના પરિણામ ને જીવના પરિણામ માને છે ત્યાં સુધી સંસાર વરે છે. એ પ્યોર ભૂતગલ ના પરિણામ છે, એમાં ચેતન વ્યાપક નથી, ચેતન ની જાત નથી. રાગ આંગળો છે, જળ સ્વભાવી છે, મેલ ને મલિન ભાવ છે. એ રાગ નથી જાણતો રાગ ને, નથી જાણતો જાણનાર ને, માટે આંગળો છે રાગ. જળ અચેતન છે, એમાં ચેતન નું કિરણ ક્યાંય. ચેતન વ્યાપક થઈ અને એ રાગ નું વ્યાપ્ય થાય એમ છે નહીં. જ્ઞાન વ્યાપ્ય થાય અને વ્યાપક આત્મા થાય એવું અભેદપણે કરતા કર્મ હું અહીંયા રહેલું, ત્યારે રાગ નું કરતા ભૂતગલ છે, કન્વર્ટ થઈ ગયું. અહીંયા અભેદ થઈ ગયું, રાગ હોનાથી અભેદ, જ્ઞાન આખી અભેદ. એ જીવ ને બીજો હજી બીજું કઈ નિમિત્ત ને નિશ્ચિત સંબંધ દેખાતો નથી. નિશ્ચિત નાતા ની સંબંધ આવ્યા છો, પછી વ્યવહારિક નાતા ની નો સંબંધ રાગી તો ભૂતગલ છે એમ જ્ઞાની જાણે છે. પાંચમા અર્થ ના પરિણામ ભૂતગલ ના પરિણામ છે એમ કેમ જાણે છે? એ કે છે કે વ્યવહાર નહીં જીવના પરિણામ, વ્યવહાર નહીં એ કોણ કે છે કે નિશ્ચય નહીં એ ભૂતગલ ના પરિણામ જાણ્યા એને એટલો ભેદ પડે છે હજી. એટલે રાગ ને વ્યવહાર ને જીવના પરિણામ ગયા, પણ નિશ્ચય ને ભૂતગલ ના પરિણામ જે જાણે એને નિશ્ચય પૂર્વક વ્યવહાર હોય. જે નિશ્ચય થી ભૂતગલ ના પરિણામ માનતો નથી એને વ્યવહારે જીવના, એને વ્યવહારે ભૂતગલ ના પરિણામ નથી, વ્યવહારે જીવના પરિણામ નથી, તો નિશ્ચય જીવના પરિણામ માને છે. બાકી વ્યવહાર નહીં બધો નિમિત્ત નહીં શબ્દ આખો વ્યવહાર છે. નિમિત્ત નહીં નીતિ સંબંધ વાળો આત્મા ને માનવો જાણવો એ વ્યવહાર થી અહંકાર છે. તમે પ્રશ્ન નહીં થાય પર બધા નિમિત્ત અને રાત નહીં નીતિ, શાસ્ત્ર નિમિત્ત અને જ્ઞાન નહીં નીતિ કેમ છે? અતિથી જ્ઞાન ભગવાન આત્મા એ કરતા અને અતિથિ જ્ઞાન એ જ્ઞાન પ્રગટ થતું એનું કાર્ય છે. ઇન્દ્રિય જ્ઞાન અને સ્વર્ગ નથી એ વ્યવહાર થી સગળો હતા. નિમિત્ત નહીં નીતિ સબંધ આત્મા ને કોઈ ની સાથે.
ભગવાન આત્મા તો જ્ઞાન ની અનાદિ નું એક રૂપ છે, દેહ નો સંબંધ એને થયો નથી, થવાનો નથી કોઈ
વ્યવહારની સગળો અવતાર હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે, ખોટી વાત કરે છે. એવું આત્માનું સ્વરૂપ છે એવું લખે ના અને સાધન કરે માટે તે વ્યવહાર નહીં અભૂતા શાસ્ત્રી કરવાયો. એમાં અહમૂર્તિ કરવાયો નથી, રાગમાં અહમૂર્તિ કરવાયો. રાગમાં અહમૂર્તિ કરે છે, ઉદ્ગલમાં અહમૂર્તિ કરીએ ને, ઉદ્ગલમાં અહમૂર્તિ કરીએ ને લોકાલોકમાં અહમૂર્તિ થઈ. આ સ્થાન મે કસાઈની પણ કાઢી ઉપાવ એમાં અહમૂર્તિ થઈ તો એના નિમિત્તમાં પણ અહમૂર્તિ થઈ. નાકા લોકાલોકમાં નાયકમાં અહમૂર્તિ ના આવી. નાયકમાં અહમૂર્તિ જેને થાય છે એને રાગમાં અહમૂર્તિ થતી નથી. માટે અભૂત અર્થને કરે ખોટી વાતો કરે, વ્યવહારની બધી જૂઠી વાતો કરે છે, બીજાના ભાવને બીજાનું કરે છે. શુદ્ધ નહીં. હવે નાની પ્રતિપક્ષ સત્ય બોલી સાચું બોલનારી નહીં, એ ખોટું બોલનારી નહીં. શુદ્ધ નહીં એટલે સ્વભાવને આશરે જે જ્ઞાન પ્રગટ થાય એને પણ શુદ્ધ નહીં કહેવાય, અને શુદ્ધ નહીં નો જે વિષય શિકાર દ્રવ્ય એને પણ શુદ્ધ નહીં કહેવાય, અને બેને અભેદ કરીને પણ શુદ્ધ નહીં કહેવાય. 3% શુદ્ધ નહીં ના, શુદ્ધ નહીં ના. એક વિકાર દ્રવ્ય જે નાયક ભાવ અનાદ્ય છે એને પણ શુદ્ધ નહીં કહેવાય. એ તે શુદ્ધ નો વિષય છે માટે એને શુદ્ધ કહેવાય, અને એને અંતર સન્મુખ થઈ અને નાયકને પ્રસિદ્ધ કરે એ જ્ઞાનની પર્યાય પણ શુદ્ધ નહીં કહેવાય. હવે શુદ્ધ નહીં ને શુદ્ધ નો વિષય ક્ષણિક અભેદ થાય છે એને પણ શુદ્ધ નહીં કહેવાય. એ શુદ્ધ નહીં ના 3% 3 વિશાથી શુદ્ધ નહીં કહેવાય. શુદ્ધ નહીં એક જ પુરુષાર્થ હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. જેવો આત્માનો સ્વભાવ છે જ્ઞાન જ્ઞાન થઈ એવા સ્વભાવને પ્રગટ કરનારી શુદ્ધ નહીં છે એ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ પ્રતિપાદન કરે જેમ છે તેમ જાણે છે. માટે અનંતકાળથી જીવને ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે પણ શુદ્ધ નહીં પક્ષ પણ કદી આવ્યો નથી. એ શુદ્ધ નહીં પક્ષ એટલે બે અર્થના એટલે શુદ્ધાત્માનો અનુભવ થયો નથી એને પણ શુદ્ધ નહીં પક્ષ કહેવાય, અને અનુભવ પહેલા એને શુદ્ધ નહીં થી શુદ્ધાત્માને સવિકલ દશામાં પણ એને પરોક્ષ જ્ઞાનમાં લીધો નથી પ્રતીતમાં એ આવે એને પણ શુદ્ધ નહીં કહેવામાં. એકમાં નહીં પક્ષ છે ને એકમાં પક્ષાધિકરાત છે છતાં બે ને શુદ્ધ નહીં કહેવામાં. શુદ્ધ નહીં નો પક્ષ કદી આવ્યો નથી કે હું શુદ્ધ જ છું. કથનથી શુદ્ધ ને કથનથી અશુદ્ધ એવું સ્વરૂપ નથી. સર્વથા શુદ્ધ છું. વ્યવહારથી કહે છે કે સંસારી જીવો અશુદ્ધ છે, વ્યવહારથી કહે છે સંસારી જીવો અપૂર્ણ છે, નીચેની કહે છે સંસારી જીવ પણ શુદ્ધ છે અને સંસારી જીવ પણ પરિપૂર્ણ જ્ઞાન કરતું છે. વ્યવહાર નહીં હંમેશા એ જૂઠી વાત કહે છે, અસત્ય જેવું સ્વરૂપ છે એવું એ કહે. એની પાસે પોર્ટફોલિયો છે, એની પાસે પોર્ટફોલિયો છે તો એ કરે છે, અને મારા કથનમાં ઘણે ફસાઈ જાય છે અને બહુ ચેકી જાય છે એ છૂટી જાય છે. તો મારી તો પ્રજા ઘણી છે, મને કદાચ 608 થી જાય તો કાંઈ એમ કે પછી વ્યવહારના પક્ષવાળા તો કોઈ વ્યવહારના પક્ષવાળાનો અભાવ થવાનો જ નથી. એ તો કાયમ રહેવાના એટલે મારું રાજ્ય નિરાંત ચલાવીશ. ઘણી કદાચ થોડા વ્યા જાય સોનગઢનો સંત જાગે અને થોડા તો ઉપાડી જતા હોય મોક્ષમાં તો ભલે જાય, અને એ આજના જે મને ગમતું નથી. શાંતિ બીજા બધા જેના પક્ષવાળા નાની તો બીજાને પાછા કંઈક લઈ જાય છે, એના કરતા એ વ્યા જાય તો હાલ બીજાને બગાડે તો નહીં. પહેલા જાય તો હાલ, પહેલા વ્યા જાય તો મોક્ષમાં જાય તો કેમ કે જ્ઞાની હંમેશા વ્યવહારનો નિષેધ કરે એને જ્ઞાની કહેવા, વ્યવહારનો આદર કરે એને જ્ઞાનીને કહેવા. આ જ્ઞાનીનું લક્ષણ, જ્ઞાનીનું વ્યવહારનો આદર કરે
પાણી મેળું પાણી મેળું પાણી મેળું પાણી મેળું